એક પ્રવર્તન સાર નામનું પરમાગમ શાસ્ત્ર છે, એની ગાથા 114 જે પ્રાકૃત ગાથા છે એની ઉપર પ્રાકૃત ગાથા છે શરૂઆતમાં ગાથા 114. હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે, અર્થાત તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે. જરા શબ્દો એવા છે પણ એનો ખુલાસો ગુરુદેવ વ્યાખ્યાન આપશે ને, આમાં એનો ખુલાસો આવી જશે બધો. પેલા તો હું વાંચી જાઉં છું કે શેના ઉપર આ ચર્ચા છે, એટલા માટે મૂળ આચાર્ય ભગવાનનો આધાર. દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે ને તે જ પર્યાર્થિકે છે, અન્ય જેથી તે સમય તદરૂપ હોય અનન્ય છે. અનિવાર્થ દ્રવ્યાર્થિક નહીં વળે સગુણું દ્રવ્ય છે, અને વળી પર્યાર્થિક નહીં વળે તે દ્રવ્ય અનન્ય છે. કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે દ્રવ્ય પર્યાયોથી અનન્ય છે. ટીકા. ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષ આત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. તેમાં પર્યાર્થિક ચક્ષુને હવે ટીકા છે, એની ટીકા એટલે વિસ્તાર. તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહીં અવલોકનારા એવા એ જીવોને તે જીવદ્રવ્ય અન્ય અન્ય ભાસે છે. કારણ કે દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય છે. છાણા ત્રણ પર્ણ અને કાષ્ટમય, છાણા એટલે સૂકા છાણા, ત્રણ એટલે તણખો આપણે પેલું આપણે પાંદડું, પર્ણ એટલે પાંદડું અને ત્રણ એટલે તણખલું અને કાષ્ટ એટલે લાકડું. મય અગ્નિની માફક, અર્થાત જેમ ત્રણ કાષ્ટ વગેરેનું અગ્નિ તે કાળે ત્રણમય કાષ્ટમય વગેરે હોવાને લીધે ત્રણ કાષ્ટ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે પર્યાયો રૂપે શેષોના સમયે તે મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે, જુદું નથી. અને જ્યારે તે બંને ચક્ષુઓ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક પર્યાર્થિક તુલ્ય કાળે એકી સાથે ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમજ પર્યાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે ત્યારે નારકત્વ, તિરિંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ, સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવ સામાન્ય અને જીવ સામાન્યમાં રહેલા નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, સિદ્ધત્વ પર્યાયો સ્વરૂપ વિશેષો તુલ્ય કાળે દેખાય છે. ત્યાં એક ચક્ષુ વડે અવલોકન તે એક દેશ અવલોકન છે, અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતા નથી. ભાવાર્થ દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, તેથી દરેક દ્રવ્ય તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. જેમ કે મરીચી અને શ્રી મહાવીર સ્વામીનું જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. દ્રવ્યાર્થિક નૈરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તેજ ભાસે છે. અને પર્યાર્થિક નૈરૂપી બીજા એક ચક્ષુથી જોતા દ્રવ્યના પર્યાય રૂપી વિશેષો જણાય છે, તેથી દ્રવ્ય અન્ય અન્ય ભાસે છે. બંને નયોરૂપી બંને ચક્ષુઓથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને જણાય, તેથી દ્રવ્ય અનન્ય તેમજ અનન્ય બંને ભાસે છે. હવે ગુરુદેવનું વ્યાખ્યાન શરૂ થાય છે. આ ગાથા ઉપર ત્રણ વ્યાખ્યાન થયેલા છે. પ્રવર્તન સાર ગાથા 114 એનું ઉપરનું મથાળું છે, એનો પેલો ખુલાસો કરે છે. હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે, અર્થાત તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે છે. હવે એનું વ્યાખ્યાન શરૂ થાય છે. અહીં શું કહેવું છે કે સામાન્યપણે દ્રવ્ય એનું એજ અનન્ય છે અને વિશેષપણે તે ભિન્ન ભિન્ન અન્ય અન્યપણે ભાસે છે. આ અવસ્થાએ અન્ય અન્ય હોવા છતાં દ્રવ્ય અનન્ય છે. દરેક દ્રવ્ય જો કે દાખલો જીવનો આપશે સામાન્ય છે, અર્થાત એનું એજ અનન્ય છે અને વિશેષ પણ છે, અર્થાત અન્ય અન્ય પણ છે. એટલે તેનું તે પણ છે અને પર્યાયથી જોઈએ તો અન્ય અન્ય ભાસે છે. દ્રવ્યનું વિશેષ પર્યાય સકાળે અન્ય અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય છે, દ્રવ્યથી જુદું નથી. ભાઈ આ તો દરેક દ્રવ્યના સ્વરૂપનું કથન છે. આત્માને કર્મની સાથે શરીર સાથે કુટુંબ સાથે દેશ સાથે આબરૂ સાથે કે પૈસા પગાર સાથે કોઈ સંબંધ નથી. પહેલામાં પહેલી વાત આ છે કે તું તારા વર્તુળમાં આવી જા. તારામાં એક આત્મા તું છો અને આત્માના પરિણામ થાય છે, બસ એટલી તારી સત્તા ને એટલી મર્યાદા છે. એની બહાર દેહ વાણી પૈસો ટકો કુટુંબ કબીલા એની હારે કાંઈ તારે સંબંધ નથી. એ જુદા છે, તારો પદાર્થ જુદો છે. કેમ? કેમ કે એ તો સર્વ પરદ્રવ્ય ભિન્ન જ છે. એ તો પરદ્રવ્ય છે, પૃથક છે. એ તો આત્માના દ્રવ્ય અને પર્યાય સામાન્ય ને વિશેષ એની કોઈ સત્તામાં નથી. એની પર્યાયમાં પૈસો આવતો નથી, પર્યાયમાં પગાર ના આવે. પર્યાયમાં અજ્ઞાન ભાવ કરે તો રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા થાય. નરકપણું તિરિંજપણું મનુષ્યપણું સિદ્ધ પર્યાય એ પર્યાયમાં વિકાર અવિકાર રાગ વિતરાગ ભાવ થાય. પણ પર્યાયમાં દશામાં હાલતમાં પૈસો તો આવે જ નહીં અને માતા પિતા ના આવે, પર્યાયમાં આવે નહીં. એ તો તદ્દન ભિન્ન જ છે. એની એના ઉપરથી તો તું મોહ છોડી દે પેલો. એ તો તારી ચીજ છે જ નહીં, એ તો તારી ભ્રમણ અને અજ્ઞાન છે. તું અજ્ઞાન થી માન તો કઈ મકાન તારું થવાનું તો છે નહીં, મોટર નહીં થાય તારી. કેમ કે એ તો સર્વ પરદ્રવ્ય ભિન્ન જ છે, અન્ય જ છે, અનન્ય નથી. તારા આત્માની સાથે તદ્રુપ નથી, અનન્ય નથી, અન્ય છે, જુદા જુદા અનેરા છે, જુદા દેખાય છે. અહીં તો દ્રવ્યને પોતામાં જ અન્યત્વ અને અનન્યત્વ હોવામાં વિરોધ નથી એ વાત સિદ્ધ કરે છે. કેમ ભલામાં પાનામાં ફેર છે? બાર મારી બાર છે. એક બે ત્રણ ચાર પાંચ દસ અગિયાર બારમું બારમું જ છે. ઠીક છે, ગણી લીધું, બરાબર છે. એ વાત સિદ્ધ કરે છે. કહે છે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ રહીને પ્રતિ સમય એટલે સમયે સમયે અનેરી અનેરી એટલે કે અન્ય અન્ય અવસ્થાપણે થાય છે, તેથી એ અપેક્ષાએ તેને અન્ય અન્ય પણ કહે છે અને તે અવસ્થા એની જ દ્રવ્યની જ છે. દ્રવ્ય પોતે જ એ અવસ્થારૂપ આવ્યું પરિણમ્યું છે માટે તે અનન્ય પણ કહેવાય છે. લ્યો આવી વાત આખી દુનિયાની આમ વેચણી કરી નાખી. સોનું છે એ સોના પણ એ કાયમ ટકે છે અને એના નવા નવા ઘાટ થાય છે, તો ઘાટથી જો તો અન્ય અન્ય દેખાય છે અને એ ઘાટથી અનન્ય પણ છે. એ પરિણામથી એ સોનું અનન્ય પણ છે અને અન્ય પણ છે એમ, એટલે રહિત પણ છે અને સહિત પણ છે. દ્રવ્ય સ્વભાવ પદાર્થ માત્રનો પર્યાયથી અન્ય પણ છે, રહિત પણ છે અને પર્યાયથી સહિત પણ છે. આહા, શું સૂક્ષ્મ તત્વજ્ઞાન કહે છે કે પર્યાયમાં જીવને નારકી આદિ અનેકપણું હોવા છતાં જીવ અનન્ય છે, તેનો તે છે. નારકમાં જાય, દેવમાં જાય, મનુષ્યમાં જાય તો જીવ તો તેનો તે, જીવ બદલાતો નથી, એની અવસ્થા બદલાય પણ જીવ તો તેનો તે છે. જે અહીંયા પાપ કર્યું હોય અને નારકીમાં જઈને દુઃખ ભોગવે તો જીવ તો એ છે, જે કરે તે ભોગવે. અહીંયા પાપ કર્યા અને નરકમાં જઈને દુઃખ ભોગવે અને અહીંયા પુણ્ય કર્યા તો દેવગતિમાં જઈને પુણ્ય ભોગવે અને જો અહીંયા ધર્મ કર્યો તો સિદ્ધ ગતિમાં જઈને સુખ ભોગવે. પાપ કરે તો નરક નિગોદમાં જાય, ઢોરમાં જાય. પુણ્ય કરે તો સ્વર્ગમાં જઈને દુઃખ ભોગવે. દુઃખ તો બધે ભોગવાનું, સ્વર્ગમાં એ દુઃખ ભોગવે, નરકમાં નરકમાં પાપ કરીને દુઃખ ભોગવે અને પુણ્ય કરે તો દેવગતિમાં જઈને દુઃખ ભોગવે. પણ બે પ્રકારના પરિણામ કશાય હોવાથી કશાયનું ફળ દુઃખ જ છે. હવે જો કોઈ ધર્મ કરે, વિતરાગ દશા પ્રગટ કરે વર્તમાનમાં તો સિદ્ધ અવસ્થામાં જઈને સુખ ભોગવે. ધર્મનું ફળ સુખ છે અને અધર્મનું ફળ દુઃખ છે. પુણ્ય અને પાપ બે અધર્મ છે. કડક લાગે પણ વસ્તુનો સ્વભાવ તો જેવો છે એવો સમજવો પડશે. પુણ્ય અધર્મ છે, પુણ્ય પરિણામ છે, એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. માટે એને આત્માનો સ્વભાવ નથી. અહિંસા, અચોર્ય, સત્ય બોલવું એ બધો આત્માનો સ્વભાવ નથી. માટે કષાયની મંદતા છે. કષાયની મંદતા એ આત્માનો સ્વભાવ નથી, પણ વિતરાગ ભાવ એક આત્માનો સ્વભાવ છે, તે ધર્મ છે. એટલે પાપ અને પુણ્યથી ચારે ગતિમાં જીવ ઉપજીને દુઃખ ભોગવે છે અને ધર્મ કરે તો એ સુખ મળે છે. અહીંયાથી શરૂઆત થાય અને પછી સિદ્ધ ગતિમાં જાય, પરિપૂર્ણ સુખ ભોગવે. ત્રણ પ્રકારના પરિણામ કરી શકે જીવ. અજ્ઞાન ભાવે કરે તો પુણ્ય પાપ કરે, જ્ઞાન ભાવે કરે તો ધર્મ કરે, વિતરાગ ભાવ. આહા, શું સૂક્ષ્મ તત્વજ્ઞાન કહે છે કે પર્યાયમાં જીવને નારકી આદિ અનેકપણું હોવા છતાં જીવ અનન્ય છે, કેમ કે આત્માની સાથે તે પર્યાયનું તન્મયપણું છે. ચાહે હિંસાના પરિણામ હો, દયાના પરિણામ હો, ભક્તિ પૂજાના પરિણામ હો કે રુદ્ર ધ્યાનના પરિણામ હો, એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. તે પરિણામ અનેરી અનેરી અવસ્થારૂપ હોવાથી આત્માને અન્ય પણ કહેવાય છે અને આત્મા તેમાં વર્તે છે માટે અનન્ય પણ કહેવાય છે. એમ કે અન્ય પણ કહેવાય ને અનન્ય પણ કહેવાય. દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ જોવામાં આવે તો પર્યાય અનેરી અનેરી છે અને પર્યાયથી આત્મા અનન્ય પણ છે. તે પરિણામ અનેરી અનેરી અવસ્થારૂપ હોવાથી આત્માને અન્ય પણ કહેવાય છે. અનેરી અનેરી અવસ્થા થઈ તો આત્મા અન્ય અન્ય છે એમ પણ કહેવાય અને આત્મા તેમાં વર્તે છે પરિણામમાં, માટે અનન્ય પણ છે એ પરિણામથી. આત્માને પરપદાર્થની સાથે કઈ સંબંધ નથી. બીજી વાર આવી વાત, આ આત્માની પ્રત્યેક આત્માની વાત છે. આત્મા જેને કહીએ એ આત્માને પરદ્રવ્યની સાથે તો કઈ સંબંધ નથી, કેમ કે તે પરપદાર્થો તદ્દન અન્ય જ છે. એમાં કથનચિત અન્ય ને કથનચિત અનન્ય લાગુ નથી પડતું. પરિણામની સાથે તો કથનચિત અન્ય ને કથનચિત અનન્ય લાગુ પડી શકે. અન્ય છે, અનન્ય નથી. અહીં તો પ્રત્યેક દ્રવ્યની પર્યાય અન્ય અન્ય થતી ઉપજતી દ્રવ્યથી અનન્ય છે એમ કહે છે. આહા, જે અન્ય છે તે અનન્ય છે એમ અહીં અવિરોધપણે સિદ્ધ કરે છે. જે પર્યાય જુદી જુદી થાય છે, નારકીની પર્યાય હોય ત્યારે દેવની ન હોય, દેવની પર્યાય હોય ત્યારે મનુષ્યની પર્યાય ન હોય, એ હિસાબે અન્ય અન્ય છે પર્યાયથી જુઓ તો. તો પણ જે પર્યાયથી જ્યારે જે ઉપજે છે તે પર્યાયથી તે આત્મા અનન્ય પણ છે. આમ બે પર્યાયથી જુઓ, નારકીની પર્યાય, દેવની પર્યાય, મનુષ્યની પર્યાયથી જુઓ તો અન્ય અન્ય છે. પણ નારકીની પર્યાય વખતે જીવ ઉપજે છે એ દ્રવ્યના જ પરિણામ છે, તેથી તે પરિણામ તેનાથી અનન્ય છે. મનુષ્ય થયો તો મનુષ્ય ગતિથી તે જીવ અનન્ય છે, અન્ય પણ છે. ઓલી ચાર ગતિની અપેક્ષાએ અન્ય અન્ય છે, અને એક એક ગતિની અપેક્ષાએ જોવામાં આવે તો તે આત્મા તે પરિણામથી અનન્ય પણ છે. હિંસાના પરિણામ અને અહિંસાના પરિણામ બે પ્રકારના પરિણામ જો કરે તો હિંસાના પરિણામ અને અહિંસાના પરિણામ એ અન્ય અન્ય થયા. પણ હિંસાના પરિણામ એ વખત આત્માએ કર્યા તો તેનાથી તે અનન્ય છે, અહિંસાના પરિણામ કરે તો તેનાથી તે વખતે અનન્ય છે. એટલે અન્ય પણ છે, જુદું જુદું પણ દેખાય છે, અને અનન્ય એક દેખાય છે. કેમ કે આત્માની સાથે તે પર્યાયનું તન્મયપણું છે. ચાહે હિંસાના પરિણામ હો, દયાના પરિણામ હો, ભક્તિ પૂજાના પરિણામ હો કે રુદ્ર ધ્યાન પરિણામ હો, એ પરિણામ રુદ્ર ધ્યાન એટલે બહુ દુઃખ આકુળતા થાય એને રુદ્ર ધ્યાન કહેવાય. એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. તે પરિણામ અનેરી અવસ્થા રૂપ હોવાથી આત્માને અન્ય પણ કહેવાય છે, અને આત્મા તેમાં વર્તે છે માટે અનન્ય પણ કહેવાય છે. અન્ય પણ કહેવાય, આત્મા અન્ય અન્ય છે, જુદો જુદો છે પર્યાય ધર્મથી, અને દ્રવ્યથી પર્યાય અનન્ય છે, તેથી તેનો તે છે એમ. આત્માને પર પદાર્થની સાથે કાંઈ સંબંધ નથી, કેમ કે તે પર પદાર્થો તદ્દન અન્ય છે, અનન્ય નથી. અહીં તો પ્રત્યેક દ્રવ્યની પર્યાય અન્ય અન્ય થતી ઉપજતી દ્રવ્યથી અનન્ય છે એમ કહે છે. આહા, જે અન્ય છે તે અનન્ય છે એમ અહીં અવિરોધપણે સિદ્ધ કરે છે. પણ 13 હવે 13માં પાના ઉપર ટીકા ઉપરનું પ્રવચન શરૂ થાય. ગાથા 114 ટીકા ઉપરનું પ્રવચન. ખરેખર સર્વ વસ્તુ જોયું, દ્રવ્ય શબ્દ ન વાપરતા વસ્તુ કીધી. સર્વસ્ય હી વસ્તુ ન એમ કહ્યું. કેમ? કેમ કે એમાં અનંત શક્તિઓ વસેલી છે. આહા, દરેક દ્રવ્ય ચાહે તે પરમાણુ હો, આકાશ હો કે જીવ હો, તેને વસ્તુ કીધી. કારણ કે તેમાં અનંત અન્વયી એટલે સાથે રહેનારા ગુણો વસેલા છે. આહા, દ્રવ્ય અનંત અનંત ગુણો શક્તિઓ વડે વસેલું ભરેલું છે, માટે તેને વસ્તુ કીધી છે. વળી વસ્તુમાં વસેલી જે શક્તિઓ છે એટલે ગુણો છે, તે એકરૂપ તદ્રૂપપણે પોતાની છે. પણ એમ નથી કે બીજાની શક્તિ અહીં વસ્તુમાં આવી હોય, વસ્તુ બીજાની શક્તિમાં જઈ વસી હોય. જુઓ, આ વસ્તુનું સ્વરૂપ નજીકમાં નજીક પોતાનું શરીર કે સ્ત્રી, પુત્ર, પરિવાર એ સર્વ તદ્દન જુદી ચીજ છે. જ્યારે દ્રવ્યનું વિશેષ અન્ય અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય છે, કેમ કે તે વિશેષ પર્યાય દ્રવ્યથી જુદી ચીજ નથી. જેમ જુદું બીજું દ્રવ્ય તદ્દન અન્ય છે, તેમ અનેરીએ અનેરી થવા છતાં પર્યાય તદ્દન અન્ય છે એમ નથી. જો કે પહેલા નહોતી અને થઈ છે તે અપેક્ષાએ અન્ય પણ કહેવાય, છતાં દ્રવ્ય તેમાં વર્તે છે માટે અનન્ય પણ છે. પહેલા નહોતી અને થઈ તેથી અન્યરી અંડેરી પર્યાય પણ કહેવાય, આત્મા અન્ય પણ છે, અને એ વખતે તે દ્રવ્ય તે પર્યાય રૂપ છે માટે તેને અનન્ય પણ કહેવાય. આત્મા અન્ય અન્ય પણ ભાષે છે અને અનન્ય પણ ભાષે છે એમ
સમજાય છે ને. અન્ય અન્ય એટલે જુદું, બીજું, અને જે અનન્ય છે એ
ક્રોધ થયો. અને ક્રોધ થયા પછી માન કષાય થયો, તો ક્રોધ થયો ત્યારે માન કષાય નહોતો થયો, ક્રોધ કષાય થઈને વિયોગ્યો પછી માન કષાય થયો. તો એ બે ધર્મથી પર્યાયથી જો તો અન્ય અન્ય છે, પણ એ આત્મા ક્રોધમાંય વર્તે છે અને માનમાંય વર્તે છે, તેથી તે પરિણામથી તે અનન્ય પણ છે. બે પર્યાયથી જુદો તો અન્ય અન્ય છે, અને એ પરિણામથી જોવામાં આવે તો તેનો તે આત્મા છે, અનન્ય છે, બીજો આત્મા નથી. ક્રોધ કરનારો એ આત્મા, ક્રોધ છોડીને માન કષાય કર્યો તો પણ એ આત્મા, ધર્મ કર્યો તો પણ એ આત્મા એમ. વસ્તુ જરાક સૂક્ષ્મ તો છે, પણ હવે આપણે તો સ્વાધ્યાયમાં લઈ લેવું છે, ન સમજાય તો વિચાર કરવા જેવું છે. કહે છે ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી, જુઓ એક વસ્તુ ન કીધી પણ સર્વ એટલે અનંત વસ્તુ કઈ, તે અનંત વસ્તુ દરેક પોતે પોતાથી સામાન્ય વિશેષાત્મક છે, દ્રવ્ય રૂપથી સામાન્ય અને પર્યાય રૂપથી વિશેષ રૂપ છે. આવું દ્રવ્યનું સ્વતઃ સામાન્ય વિશેષ સ્વરૂપ છે. ત્યાં જેમ સામાન્યપણું એકરૂપપણું સ્વનું છે, તેમ વિશેષપણું પણ સ્વનું છે. તે પર્યાય કઈ પરના સંયોગે કે પર વડે થાય છે એમ નથી. દરેક દ્રવ્યની તે તે સમયની તે વિશેષ અવસ્થા પહેલા નહોતી અને હવે બીજે સમયે થઈ, માટે તે અનેરા દ્રવ્યના કારણે થઈ છે એમ નથી. પર્યાય પહેલા નહોતી અને નવી થઈ એ અપેક્ષાએ તે અન્ય છે, છતાં તે વિશેષમાં પર્યાયમાં સામાન્ય વર્તે છે, માટે તે અનન્ય પણ છે. સામાન્યથી એ કંઈ જુદી ચીજ નથી. જેમ બીજી બધી ચીજો તદ્દન જુદી છે, તેમ પર્યાય સામાન્યથી જુદી નથી. જો એક આત્માને અને બીજા આત્માને પરસ્પર કાંઈ સંબંધ નથી, બંને સામાન્યપણે એક અને વિશેષપણે જુદા એમ નથી, તથા તેઓ સામાન્યપણે જુદા અને વિશેષપણે એક એમ પણ નથી. શું કીધું એ કે અનંત જે બીજા આત્મા અને અનંતા જે પરમાણુઓ છે, તે બધા આ આત્માથી સામાન્યપણે જુદા અને વિશેષપણે એક છે એમ પણ નથી, તથા સામાન્યપણે એક અને વિશેષપણે જુદા છે એમ પણ નથી, પરંતુ પોતે જ જુદો અન્ય અન્ય અને પોતે જ અનન્ય છે એમ અહીં વાત છે. અહીંયા બીજા પદાર્થની સાથે અન્ય કે અનન્ય એનો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા તો પ્રશ્ન એટલો છે કે આત્મા પોતાના જે જે પરિણામ પણ ઉપજે, તો એ પરિણામ પહેલા નહોતા ને પછી થયા, તો તે અપેક્ષા એ પરિણામ અન્ય અન્ય પણ છે, અને તે વખતે તે પરિણામથી તે દ્રવ્ય અનન્ય પણ છે, અન્ય અન્ય પણ પણ છે અને અનન્ય પણ પણ છે એમ. આહા, પોતાના દ્રવ્યમાં પ્રગટ થતી તે તે પર્યાયનો કાળ અર્થાત ક્રમાનુપાતી સ્વકાળ છે. આ વાત ગાથા 113માં આવી ગઈ છે. તે પર્યાય ક્રમે સ્વકાળે ક્રમાનુસાર આવવાની હતી તે આવી છે. ત્યાં પહેલા પહેલાની પર્યાયની અપેક્ષાએ તેને અન્ય કહીએ, પણ વસ્તુની અપેક્ષાએ અનન્ય છે. આથી તે તે પર્યાય કોઈ બીજાથી થઈ છે એમ છે જ નહીં. ભાઈ, ભાષા તો સહેલી છે, પણ એનો ભાવ બેસવો કઠણ છે. તથાપિ ન બેસે એમેય નથી. કળષ્ટિકામાં કળશ 60માં આવે છે કે ભેદ જ્ઞાન આત્મજ્ઞાન સાથે જ કઠણ છે. ભેદ જ્ઞાન એટલે આત્મજ્ઞાન સાચે જ કઠણ છે, ખરેખર કઠણ છે. તો પણ સ્વરૂપનું વેદન કરતા ભિન્નપણાનો સ્વાદ આવે છે, આત્મજ્ઞાન થાય છે. રાગથી આત્મા જુદો છે એ વાત કઠણ તો છે, પણ અનુભવ કરે તો રાગથી ભિન્ન આત્મા છે એવો સ્વાદ આવી શકે છે એમ. ભાવ બેસવો કઠણ તો છે, પણ ભગવાન આત્મા સામાન્યપણે દ્રવ્ય જે છે તેને જોતા અંતરમાં ભાવ બેસી જાય છે. આવી વાત છે. ભલે જોનારી પર્યાય વિશેષ છે, પણ એ જુએ છે સામાન્યને, અને એ પર્યાય એમ માને છે કે હું અખંડ એક સ્વરૂપે જ્ઞાયક સ્વરૂપે બિરાજમાન છું. આહા, એ પર્યાયનો વિષય એકલી પર્યાય ન રહેતા પર્યાયનો વિષય દ્રવ્ય બની જાય છે ત્યારે અંતરમાં ભાવ બેસી જાય છે. અહીં કહે છે, ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય એટલે દ્રવ્ય અને વિશેષ એટલે પર્યાય, બધા પદાર્થો. એનો અર્થ એ છે કે કોઈ ચીજ કોઈ અન્યથી બનેલી છે વા કોઈ ઈશ્વર એનો કરનારો છે એમ છે જ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરી શકે છે એમ નથી. સર્વ વસ્તુ સામાન્ય વિશેષ આત્મક છે એટલે કે કાયમ રહેવાની અપેક્ષાએ સામાન્ય અને પલટવાની અપેક્ષાએ વિશેષ છે. સામાન્ય અને વિશેષ એમ બે થઈને દ્રવ્યનું સ્વરૂપ છે. આગળ પણ એનું સ્વરૂપ બે રૂપે છે એમ આવશે. પરને અને એને કાંઈ સંબંધ નથી. પ્રશ્ન, વાલી પત્ની હોય અને વાલા દીકરા હોય તો પણ આત્માને તેની સાથે સંબંધ નહીં? ઉત્તર, આહા, કોના બાપ અને કોના દીકરા? જ્યાં વસ્તુનું વિશેષ પણ એક સમય ટકે છે ત્યાં બીજી ચીજ પત્ની પુત્ર આદિ તેની આત્માની છે એ વાત ક્યાં રહી પ્રભુ? દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષાએ ધ્રુવ છે, પણ ક્ષણિક અવસ્થાની અપેક્ષાએ તો એક સમય જ હોય છે. વસ્તુ ધ્રુવ છે છતાં તેનો વિશેષ એક સમય જ ટકે છે. પર્યાય તેની છે છતાં તે એક સમય જ રહે છે. તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ તેને અન્ય પણ કહીએ તથા આત્મદ્રવ્યની અપેક્ષાએ તેમાં દ્રવ્ય વર્તે છે માટે અનન્ય પણ કહીએ. પરંતુ આત્માને અને પરને વા પરમાણુ પરમાણુને કોઈ સંબંધ નથી. આ વાત લોકોને ભારે કઠણ પડે છે, પણ લોકોને વિચારવાનો વખત ક્યાં છે? આખો દિવસ ધંધા વેપારમાં કુટુંબ પરિવારને પંપાળવામાં દુનિયાની જંજાળમાં વીતી જાય છે અને એમ ને એમ જિંદગી પૂરી થઈ જાય છે. અહીં કહે છે, ખરેખર સર્વ વસ્તુ સામાન્ય વિશેષ આત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. પાઠમાં એટલે ગાથામાં તો આટલું લીધું છે કે સામાન્ય વિશેષને અનુક્રમે જોવા, પણ અહીં ટીકામાં સાથે જોવાની વાત પણ લેશે. તો કહે છે, તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને લ્યો. અહીંથી ઉપાડ્યું છે. હવે અહીંથી વિષય આપણો શરૂ થાય છે કે તું તારા પરિણામને જોવાનું સર્વથા બંધ કરી દે. બહારને જોવાની વાત તો અમે કરતા જ નથી, એ તો પ્રમાણ જ્ઞાનની વાત બહાર છે. પણ તારામાં બે છે, ટકતો ભાવ દ્રવ્ય અને પલટતી પર્યાય. હવે પલટતી જે પર્યાય છે એનું પણ લક્ષ છોડી દે, એને જાણવાનું બંધ કરી દે અને તારા આત્માને જો, એમ કે તો તને ધર્મ થશે. તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને લ્યો. અહીંથી ઉપાડ્યું છે. દ્રવ્યાર્થિક, હવે પર્યાર્થિક શું ને દ્રવ્યાર્થિક શું? કે પર્યાયને પરિણામને જે જ્ઞાનની પર્યાય જાણે તેને પર્યાર્થિક ચક્ષુ કહેવામાં આવે છે, અને જે જ્ઞાનનો અંશ પોતાના દ્રવ્ય સ્વભાવને ત્રિકાળ સ્વભાવને જુએ એને દ્રવ્યાર્થિક ચક્ષુ કહેવામાં આવે છે. પરિણામને જાણે તે પર્યાર્થિક નહીં, દ્રવ્યને જાણે તે દ્રવ્યાર્થિક નહીં. પર્યાયને કરે એ તો પર્યાર્થિક નહીં નથી, એ તો અજ્ઞાન થઈ ગયું. લ્યો અહીંથી ઉપાય, દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરીને એ ઉપાડ્યું નથી. કહે છે, દ્રવ્યને જોવા માટે એટલે આત્માને જોવા માટે એટલે સ્વભાવને જોવા માટે પર્યાર્થિક નાયકને સર્વથા બંધ કરી દે. તારા પરિણામમાં જે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ થાય એ બધા પરિણામને જોવાનું સર્વથા બંધ કરી દે, એની સામે લક્ષ છોડી દે. એ છે કે નહીં કે પરિણામમાં શું થાય છે એક વાર બિલકુલ બંધ કરી દેજો. આનું કરવાનું તો બંધ કરાયું 320 ગાથામાં, હવે પરિણામને જાણવાનું બંધ કરાવે છે 114 ગાથા. બસ બે ગાથા બસ છે, ઉમાં પરિણામનું કરવાનું છોડાયું અને આમાં પરિણામને જાણવાનું છોડાવી અને આત્માને જાણ્યું. કોઈ જગા નથી, કેમ કે જ્ઞાન નો વ્યાપાર કોઈને કોઈ જાણવાનો વિષય તો રહેશે જ, જાણશે તો ખરું જ. હવે તમે એને કહ્યું જ્ઞાન ને શ્રદ્ધામાં બળાયું કે રાગ ને જાણવું એ પણ મારો સ્વભાવ નથી, હું તો જાણનારને જાણું, મારા જ્ઞાનમાં રાગ જણાતો નથી પણ મારા જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે. રાગ જણાતો જ નથી, ક્રોધ જણાતો જ નથી, દુઃખ જણાતું નથી. માથાનો સખત દુખાવો હોય અને જે આકુળતા દુઃખ થતી હોય એ દુઃખ પણ જણાતું નથી, પણ મારા જ્ઞાનમાં તો સુખ સ્વભાવી ભગવાન આત્મા જણાય છે. બહુ ટોચની વાત છે, આ અનુભવ કરવા માટેની કળા છે. આ છે ને એ થિયરી તો નથી પણ પ્રયોગની વાત છે, પ્રયોગ કરવાની વાત છે. સમજી અચૂક સર્વજ્ઞ ભગવાને કહેલી, ગણધર ભગવાને જીલેલી, આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતો એ અનુભવ કરીને સિદ્ધ કરી અને શાસ્ત્ર લખ્યા છે. આ અનુભવ થી સિદ્ધ થયેલી વાત લખી છે.
આ વાત બેસી જાય અને રખડવાનું મટી જાય.
આ પુસ્તકનું નામ અદ્વિતીય ચક્ષુ છે, અજોડ આંખ.
આંખ છે, ફોટો જુઓ, અજોડ આંખ છે. આનાથી ભગવાન આત્માને પોતે જાણે છે, કોઈને બીજા નહીં. તમારા આગમન હારે આ પુસ્તક પણ હારે લાવ્યું,
હારે કુદરતી, કુદરતી ટાણે આવી ગયું.
વાંચન શરૂ થયો તો પાર્સલ પણ આવ્યું,
પાર્સલ આવી ગયું. જો
આપણે
પાર્સલ જ કાલે આવ્યું,
બુકો ખૂટતી હતી,
હા ખૂટતી હતી, કેમ કે થોડી પુસ્તક લાવ્યો તો હું 10માં 2 અહીંયા મેં રાખી, 8 અહીંયા રાખી, એમાં 3-4 પુસ્તક તો અપાઈ
ગયા.
હા પાછી 13 બુક કાલ આવી ગઈ. યોગાનો યોગ આ શાંતિભાઈ જેવી એ છપાયું છે, છપાવી એને છપાવી. થોડી ઘટતી હતી એ પાર્સલ આવી ગયું સોનગઢ થી કાલે. ફરીથી તે તો કહે છે, ફરીને વચલો પારો 18મો પાનો તો કહે છે, તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, એટલે પર્યાયને જાણવાનું તારા પરિણામને જાણવાનું બંધ કરી દે, તારા પાડોશીને જાણવાનું તો બંધ કર, અને પર આત્માને તો આણે મને આમ કર્યું ને આણે મને આમ કર્યું એ તો તદ્દન એના તરફ લક્ષ છોડી દે. એ તો જગતમાં બીજો જીવ છે જ નહીં, હું કોને હવે જોઉં? જોવાનું હોય તો પોતામાં, પોતાને પોતામાં જો. તારે જોવાનું મન થાય તો કાં દ્રવ્ય આત્માને જો અને કાં તારા પરિણામને જો. હવે પરિણામને જોતા જોતા અનંત કાળ કાઢ્યો અને દુખી થઈ ગયો, હવે પરિણામને જાણવાનું બંધ કરી દે.
નિહાલભાઈ કે છે, તારું માથું ટકરાશે પર્યાય સામે, જોઈ તો એ શબ્દ
ટકરાશે. હા બરાબર,
માથું ટકરાશે, ભમશે, આમ
ભમશે. તેમાં પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને, લ્યો અહીંથી ઉપાડ્યું છે, દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરીને એમ ઉપાડ્યું નથી. કહે છે દ્રવ્યને જોવા માટે, દ્રવ્ય સ્વભાવનો અનુભવ કરવા માટે, આત્મદર્શન કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પર્યાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. જો આત્માના દર્શન કરવા હોય તો જ્યાં સુધી ક્રોધમાન માયા કષાયના દર્શન કરીશ, રાગના દર્શન કરીશ, ત્યાં સુધી ભગવાન આત્માના દર્શન નહીં થાય. ભગવાન આત્માના દર્શન કરવા હોય તો શરત એ છે કે થતા રાગને પણ જાણવાનું બંધ કરી દે. થતા રાગને, રાગને કરવાતો નથી, રાગને રોકવો નથી અને રાગને જાણવો નથી. કરવામાં તો અજ્ઞાન છે પણ જો જાણવા રોકાય અને આત્મા નહીં જણાય તો અજ્ઞાન થયું.
ઇનુ ઇન્યુ, બરાબર.
જાણવાના બાના નીચે એ પણ લક્ષ્ય તો રાગ ઉપર ગયો, પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ, દ્રવ્ય દ્રષ્ટિ તો થઈ નહીં. અહીંયા તો ભગવાન આત્માના દર્શન કેમ થાય એની વાત ચાલે છે. કહે છે દ્રવ્યને જોવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પર્યાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ગજબ વાત ભાઈ, પર્યાય છે ખરી, પણ તેને જોવા તરફની દ્રષ્ટિ બંધ કરી દે એમ વાત ઉપાડી છે. પર્યાયનો અભાવ કરતો એમ નથી કહેતા, પર્યાય પર્યાયમાં ભલે હો પણ પર્યાયને જોવાનું બંધ કરી દે એ તો તારા હાથની વાત છે. એનું લક્ષ્ય છોડી દે એમ કે છે. પછી તું કહેશે કે અહીંયા તો અમે ગૌણ કરવાની વાતે કહેતા નથી એમ કહેશે આગળ. જરા ઊંચી વાત આવશે, સમજીએ કે એને જોવાનું જ બંધ કરી દે. સર્વથા સર્વથા એ આંખ બંધ કરી, તારે તને એને જોવાથી તને આત્મદર્શન રોકાઈ જાય છે, તને આત્માના દર્શન થતા નથી. જો તારે આત્માના દર્શન કરવા હોય તો પર્યાય પણ પરદ્રવ્ય છે, એને જાણવાનું બંધ કરી દે. ચારે ભાવને પરદ્રવ્ય કયા છે, નવ તત્વના સમૂહને પરદ્રવ્ય કયા છે, પર્યાય પણ અહીંયા અધ્યાત્મમાં પરદ્રવ્ય છે. પર્યાય જે છે એને જાણવાનું સર્વથા બંધ કરી દે બસ, આહા, તો તને ભગવાન આત્માના દર્શન થશે. પર્યાય છે ખરી પણ તેને જોવા તરફની દ્રષ્ટિ બંધ કરી દે એમ વાત ઉપાડી છે. પેલા એ તો કહ્યું કે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે, વિશેષ નથી એમ ક્યાં વાત છે, પણ હવે વિશેષને જોવાની આંખને બંધ કરીને સામાન્ય પણ છે વિશેષ પણ છે, છે ની ના નથી, છે તો બે છે, બે છે, પણ તું આ પર્યાયને જોવાનું બંધ કરી દે. પર્યાય પર્યાયમાં ભલે હો પણ પર્યાય તરફનું તું લક્ષ છોડી દે અને આત્મા તરફ વળી જા. એમ કે છે કે દ્રવ્ય ને પર્યાય બે છે, સામાન્ય વિશેષ બે છે ખરા, સર્વજ્ઞ ભગવાને કહ્યા બરાબર, પણ તું તારી નજર આ પરિણામને જોવાની છે ને એને જોવાનું સર્વથા બંધ કરી દે. હવે જ્યાં પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ થઈ ત્યાં દ્રવ્યને જોવાની આંખ ઉઘડી જશે, ઉઘડી જ જાય, એની મેળે ઉઘાડી ન પડે પણ ઉઘડી જાય. વિશેષ નથી એમ ક્યાં વાત છે, પણ હવે વિશેષને જોવાની આંખને બંધ કરીને, આહા છે પાઠમાં તે પાછું કથનચિત બંધ કરીને એમ નહીં, જો આવ્યું ને, કથનચિત બંધ કરીને એમ નહીં, સર્વથા બંધ કરીને કહ્યું છે. આ વિષય છે જરા ઊંચા પ્રકારનો,
એટલે આ ઢીલું પડવાનું નથી, આમાં ઢીલું પડવાનું નથી,
કેમ કે જ્યાં કથનચિત કહ્યું ત્યાં તમે વ્યવહારમાં આવી ગયા,
ત્યાં થોડું ઢીલું કરો,
ઢીલું એટલે દ્રવ્યાર્થિક ને ચક્ષુ ઉઘડશે જ નહીં,
ઉઘડશે નહીં, બરાબર છે.
કથનચિત બંધ કરીને એમ નહીં પણ પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, આહા, દ્રવ્યને ત્રિકાળીને જાણવો છે ને, તો કહે છે વિશેષ નયની આંખ બંધ કરીને દ્રવ્ય જેનું પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિક નયની આંખ વડે જો, એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, આહા, ભાષા તો જુઓ, અવસ્થાને જોનારી પર્યાર્થિક આંખ બંધ કરી દઈને દ્રવ્ય સામાન્યને જોનારી જાણનારી દ્રવ્યાર્થિક આંખ વડે જો, તેથી તને અવસ્થામાં સામાન્ય સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે. તારી અવસ્થામાં તને આત્મા જણાશે, અવસ્થામાં અવસ્થા નહીં જણાય. અવસ્થામાં જ્ઞાનની જે પર્યાય થઈ ભાવશુદ્ધ જ્ઞાન, જેણે આત્માની પ્રસિદ્ધિ કરી કે હું તો જ્ઞાયક છું, એમ જે જ્ઞાનની અવસ્થાએ આત્માને હું પણ સ્વીકાર્યો જાણ્યો, ત્યાં એમ કે છે કે એ વખતે તને સામાન્ય જ જણાશે, સામાન્યને પ્રસિદ્ધ કરનાર જે જ્ઞાનની પર્યાય એ પણ નહીં જણાય, એને પણ જાણવાનું બંધ કરી દે. और जे सत्ता में जणाय छे एवी ज्ञाननी पर्याय ने जाणवानो बंद कर पण जे पर्याय में आत्मा जणाय छे ए पर्याय ने जाणवानो बंद कर तो तने आत्मा ना दर्शन थशे सूक्ष्म बात छे ध्रुव एकली ध्रुव आ विषय एवो छे मस्ती चढ़ी जाए वो छे थोड़ो अभ्यास हो कहाँ रुचि हो तो इन्हें मजा आवे वाचे अने आ छे ने ये वारंबार वाचा जेवू छे वारंबार मनन करवा कोटवानो विषय એકલા ઉઘાડેલા દ્રવ્યાથિક ચક્ષુ વડે આહા ભાષા તો જુઓ અવસ્થાને જોનારી પર્યાથિક આંખ બંધ કરી દઈને દ્રવ્ય સામાન્યને જોનારી જાણનારી દ્રવ્યાર્થિક આંખ વડે જો કેમ કે જે જ્ઞાનનો વિષય દ્રવ્ય સામાન્ય હોય એ જ્ઞાન દ્રવ્ય સામાન્યને જ જુએ હું પણ તે જ્ઞાનના પરિણામનું નામ દ્રવ્યાર્થિક નહીં છે દ્રવ્ય અર્થ નહીં જે જ્ઞાનનું અર્થ એટલે પ્રયોજન દ્રવ્ય સ્વભાવને જાણવાનું છે એવા જ્ઞાનના વ્યાપારને પરમાત્મા દ્રવ્યાર્થિક નહીં કહે છે એ જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયને જો જાણે તો પર્યાર્થિક નહીં થઈ ગઈ પણ જ્ઞાનની પર્યાયને જાણવાનું બંધ કરી અને પર્યાય દ્રવ્યની સામે જોવે છે કે હું તો દ્રવ્ય છું એકદમ અંદર ઠેઠ ઠેઠ આવી ગયો અંદર માં જો ધ્યાનમાં આવી જાય દ્રવ્ય સામાન્ય જોનારી જાણનારી દ્રવ્યાર્થી ક્યાંય કરે જો તેથી તને અવસ્થામાં સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે અનુભવી પુરુષ કહે છે તને જણાશે પોતે ઠરતા જાય છે અને બીજાને એમાં લેતા જાય છે આ પદ તમારું છે આ પદ તમારું છે આવો આવો અહીં હે સંસારી આત્માઓ આત્મપદ તમારું છે આ તમે માનેલું અપદ અપદ છે તમારું કઈ પદ નથી સાગમટે આમંત્રણ આપે છે તેથી તને અવસ્થામાં સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે આહા અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને સામાન્યને જોતા જોનારી વિશેષ પર્યાય તો રહેશે સામાન્યને જોનારી જ્ઞાનની પર્યાય તો રહેશે પર્યાયનો અભાવ નહીં થાય પણ પર્યાયનો જોવાનો વિષય વિશેષ નહીં પણ સામાન્ય રહેશે સમજાણું કાંઈ તારું જ્ઞાન જે પરને પ્રસિદ્ધ કરતું તું હવે એ જ્ઞાન અંદરમાં વળે છે તો અંદરમાં વળતા તને તારા પરિણામ જણાય છે એને પણ જાણવાનું બંધ કરીને ઠેઠ આત્મા સુધી વયો જાતો જણાશે તો આત્મા જણાશે તો પર્યાયમાં પણ પર્યાય નહીં જણાય જણાશે પર્યાયમાં આત્મા દ્રવ્ય પણ પર્યાય નહીં જણાય પણ દ્રવ્ય જણાશે હા પર્યાય જણાતી જ નથી પર્યાય ને બંધ કરી
દ્રવ્ય છે પર્યાય થઈ જાય એટલે આ પણ શાસ્ત્ર અલૌકિક પણ ભાવ પણ એવા આવ્યા છે
આહા અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને સામાન્યને જોતા જોનારી વિશેષ પર્યાય તો રહેશે પણ પર્યાયનો જોવાનો વિષય વિશેષ નહીં પણ સામાન્ય રહેશે સમજાણું કાંઈ શું કહે છે કે વિશેષને જોનારી પર્યાયથી આંખ બંધ કરી દે આહા બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકોર રહી જોયું બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકોર રહી તો એજન્ડામાં છે જ નહીં કેમ કે બે જ ચક્ષુ છે અને બે ચક્ષુનો વિષય અંતરમાં એક ચક્ષુનો વિષય દ્રવ્ય અને બીજી ચક્ષુનો વિષય પર્યાય એટલું જ જ્ઞાન છે કે જે બેને વિષય કરે હવે બેને વિષય કરે છે એમાં અનાદિકાળથી એકને વિષય કરનારું જે જ્ઞાન પર્યાયને એને બંધ કરી દે તો ભગવાનના આત્માના દર્શન તને થશે કેમ કે પોતાના સિવાય બીજા જે પદાર્થો છે પછી ભલે તે ત્રણ લોકના નાથ ભગવાન હોય તો પણ તેને જોવાની જે દ્રષ્ટિ છે તે કઈ પર્યાર્થિક દ્રષ્ટિ કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિ નથી. કેટલું ખુલ્લું કર્યું. હા હા હા, પર્યાર્થિક નહીં.